સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 62, પ્રસારણ તારીખ 27 માર્ચ 2008.
આજે ફરી એકવાર ગુરુવારની સાંજે રેડિયો ફરતા બેસી ગયેલા તમામ ખેડૂત મિત્રોને એક સાથે આઠ હાથે
નમસ્કાર.
શંકરભાઈ તમે તો જબ્બર છો, આ પહેલેથી જ ખેડૂત ભાઈઓ બહેનોનું વચારતા જ કરી દેલા. એવું થયું હશે કે આ બંનેને વળી ચાર ચાર હાથ ચાર ચાર
આઠ હાથ થયા એટલે
બસ. આ ભાઈ ખેતીનું કામ ચાર હાથે કરીએ તો જ પહોંચી વળાયું છે. પૂછો આ ચંપા ભાભી ને અમારે કેટલું કામ પહોંચે છે.
એની યોન ચો ખબર પડશે ભાભી. એ ભાભી, હવાર મો કાગડા ચો ચો મારતા હોય ને તાણા ઓખ્યો ચોરતા ચોરતા ઉઠ અને પછી બે ચાર બગા હો અને ખુખારા ખાય એટલે પેલી ભેંસ ના વટકતી હોય ને તોય વટકો અને પછી આપણને પૂછ બગરી એ દૂધ ચમ ઓછું આલ્યું.
ખનારો બે માણસ ને જીવન મંડી પડે. હમી હોજના ટાઈમે ખોટું ના બોલશો. આ બાજરી ને ચાણે પીએ તાલવાનું છે, એનું સમય પત્ર કુણે બનાવીને આમ ઓસરીમાં ચોંટાડ્યું છે ભગરી ભેંસે.
એમાં તો જણો મોટો મીર માર્યો હોય.
કેમ કામ તો કર્યું ને
એવી વાતો કરો છો તો જવા દો ને ભાઈ તમે. હે આ તો મને તો તમારે ટાઈમ ટેબલ માં જોઈ આવવાના કહી દઉં કે બાજરી નો વાયા ચેડ પીલા ફૂટો તાણો
પેલી અવસ્થા
ઓવા ગાભ મો આવતાણ ડુંડા બેહે એટલે કે નીંગલ થૂલી આવતાણ અને સેલે દુધિયા દોણા બેહે તાણ અચૂક પિયત આલવું જ જોઈએ નહીતર ઉપજ ઓછી આપવાની.
વાહ ચંપા ભાભી વાહ, તમે તો બરાબર યાદ રાખ્યું છે.
પણ બાજરી એકાદ મહિનાની થાય અને છોડનો વિકાસ બરાબર ના થયો હોય ને ભાભી તો બાજરી બોથે પડ્યા પછી એકરે 15 કિલોગ્રામ જેટલું નાઇટ્રોજન આપવાની કાળજી પણ રાખવી જ જોઈએ.
ઉનાળુ બાજરી કે મગફળી ને જેમ ખાતર ઓછા હાલવા જોઈએ છે એમ રોગ કે જીવાત પણ ઓછા આપવાનું કારણ શું હશે? હે ઉમાબુન,
કારણ ગરમી અને સૂકું તથા સૂર્યપ્રકાશિત હવામાન. આટલી ગરમીમાં જો આપણે વધારે વખત ઉભા ના રહી શકતા હોઈએ તો નાની એવી જીવાત કે બેક્ટેરિયાનું શું ગજુ પસાવે. પણ કાળજાળ ગરમીમાં ટકી રહેવા છોડને પાણીની ખેંચ તો ના જ પડવા દેવી જોઈએ. એમાં કટોકટીની અવસ્થા તો ખાસ.
તો આ ઉનાળુ મગફળીમાં આવી કટોકટીની અવસ્થા કઈ કઈ ગણાય?
ભાભી, મગફળીમાં તો એ યાદ રાખવાનું બહુ સહેલું છે. પહેલું તો વાવણી પછી બીજું પિયત આપ્યા બાદ 27-28 દિવસે ફૂલ દેખાય ને એટલે પિયત માટેની પહેલી કટોકટીની અવસ્થા ગણાય.
બરાબર.
બીજી સૂયા બેસે ત્યારે.
ઓવા.
અને ત્રીજી મગફળીમાં તેલની ટકાવારી વધારવા સૂક્ષ્મ પોષક તત્વો ઘણા ગંધક છાંટે એ સાથેનું પૂરક ખાતર આપ્યા પછી સિંગમાં દાણા બંધાવા માંડે ત્યારે પણ પાણી માટેની કટોકટીની અવસ્થા ગણાય.
હા, એમાં અગત્યની એક વાત એ જ યાદ રાખવાની છે કે જેમ જેમ ગરમી વધવા માંડે એમ એમ બે પિયત વચ્ચેનો ગાળો ઘટાડતા જવાનો.
બરાબર.
નહીતર પાણી વિના છોડ મુરઝાવા માંડે અને છેવટે એની માઠી અસર પાકના ઉત્પાદન પર પડે જ છે.
ઓ હાચું, જબ્બર હાચી વાત કરી તમે ઉમાબુન. પણ હવે થાય છે કેવું ખબર છે? કેટલાક લોકો તો એમ માનીને હેડતા થાય છે કે અમારે કોઈને કશી પૂછવાની જરૂર જ નહીં.
પાછા ભાઈ, જો એવું હોત તો પૂછતા પંડિત થવાય એવી કહેવત જ ના પડી હોત ને.
એ હાચું.
નવું જ્ઞાન મેળવવું અને આપણા જીવનમાં ઉપયોગી થાય એવો આપણી ખેતીની રીતમાં પણ ફેરફાર કરવા માટે વાંચવું, પૂછવું અને વિચારવું એ તો બહુ જરૂરી છે.
અને એટલે તો આપણે પેલો ખાસ વિભાગ શરૂ કર્યો છે. કયો?
એ ભાભી, હા મને યાદ આવી ગયું.
બોલો.
ચંપા ભાભી, બીએસસી અને સજ્જતા સંઘને તો એક જ ઈચ્છા છે, બધા ખેડૂત ભાઈઓ બહેનો ખેતીમાં દુનિયાની છેલ્લામાં છેલ્લી રીત અપનાવે અને વધારેમાં વધારે ઉપજ મેળવે. અને એ માટે એમની તમામ મૂંઝવણ બને એટલી ઝડપથી ઉકેલવા માટે આપણા ખેતી નિષ્ણાત ડોક્ટર પરાશરાજીનો દેશમાં ગમે ત્યાંથી સંપર્ક કરાય છે.
બરાબર.
અને મૂંઝવણનો ઉકેલ મેળવાય છે.
તો ભાઈ હવે એ કહો કે આજે કુના કુના સવાલ છે?
ભાઈ, આપણી બધી વાત ખૂબ ધ્યાનથી સાંભળી અને લખી રાખનારા ને એનો બને એટલો ઝડપથી ખેતીમાં અમલ કરનારા આપણા નિયમિત શ્રોતા મિત્રોમાંથી પહેલા છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગામ નગીચાણાના નંદાણી અર્જણભાઈ જાદવભાઈ.
શંકરભાઈ એ તો બરાબર છે, યોએ શું પૂછાયું છે?
એમણે પૂછ્યું છે ભાભી કે લસણના પાન પીળા થઈને સુકાઈ જાય છે, ટોચ પર સુકારો આવે છે, તો શું કરવું?
અર્જુનભાઈ આ છે ડોક્ટર પરાશરાજીએ જણાવેલો ઉકેલ.
આમ તો લસણ ડુંગળી બંને પાકી જવાની તૈયારી છે, ઘણી જગ્યાએ ડુંગળી નીકળવા પણ માંડી છે. આપણે અત્યારે જવાબ આપીએ તેના એ ખેડૂતને કેટલો ઉપયોગ રહેશે એ આપણે કેવું મુશ્કેલ છે, પણ છતાં એને કઈક લેટ વાવ્યું હોય અને હજી કઈ એમાં પાક મોડો હોય તો આપણે એને ભલામણ કરીએ કે ભાઈ લસણ અને ડુંગળી બંનેમાં મુખ્ય બે જ વસ્તુ હોય છે પાન પીડા થવા માટે અને વાઘના ઉપર પાન બગડવા માટે વારે. તો એમાં એક તો છે પર્પલ બ્લાસ્ટ અથવા તો પર્પલ લીફ સ્પોટ અથવા તો ફૂગથી થતા પાનમાં થતા ટપકાનો રોગ, જે તમને પાનમાં ટપકા પડે ને ધીમે ધીમે ફેલાય ને ટપકા મોટા થતા જાય ને એ બે બાજુના ભાગનું પાન ધીમે ધીમે સૂકવા મળે. અને બીજું છે થ્રીફ્ટ, થ્રીફ્ટ જે પાનના ઉપર ખરવડતી હોય પોતાના મોઢાથી લેસરિંગ કરે છે એના જીડા પડે અને એ ભાગમાંથી પાણી નીકળે અને ધીમે ધીમે ભાગ સુકાઈ જાય, એટલે પાન આપણને ટોટલી પીડા અને ફીકા દેખાય. આ એક મુખ્ય તકલીફ બનેની છે. એના માટે આપણે સારામાં સારા ઉપાય કરી શકીએ કે થ્રીફ્ટ માટે છે મોનોક્રોટફોસ અથવા તો લેમડા સાયલોથીન અથવા સાયપરમેથ્રીન જેવી દવાઓ લેવાની છે, અને સાથે ફૂગનાશક દવા જે પર્પલ બ્લોચ માટે અથવા તો પાનના ટપકાના રોગ માટે મેનકોઝેબ અથવા કાર્બનડેઝિમ, મેનકોઝેબ કાર્બનડેઝિમ મિક્સ દવા અથવા તો હેક્ઝાકોનાઝોલ 5% જે બજારમાં મળે છે એ, આ બધી દવાઓનું પ્રમાણ કહીએ તો આપણે સાયપરમેથ્રીન અથવા લેમડા સાયલોથીન છે એ લગભગ 1 પંપમાં 10-15 ml અને મોનોક્રોટોફોસ લેવાની હોય તો એ લગભગ 35-40 ml 1 પંપમાં. એની સાથે ફૂગનાશક દવાઓમાં કાર્બનડેઝિમ 1 લી લો તમે 50% વાળી તો 1 પંપમાં લગભગ 30 ગ્રામ, મેનકોઝેબ 1 લું લો તો 50 ગ્રામ, અને જો હેક્ઝાકોનાઝોલ લેવાનું તો એ 25 ml એક છાંટીને આપણે એને કંટ્રોલ કરી શકીએ. લગભગ આખી સિઝન દરમિયાન આવા વધારેમાં વધારે 3 રાઉન્ડ મારવાની કદાચ જરૂર પડે જ્યાં ડુંગળીનું મોટું વાવેતર થાય.
વાહ ડોક્ટર સાહેબ વાત,
અરે હજી આગળ તો સાંભળો. એમની જેમ જ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામ ધારડીના આપણા નિયમિત શ્રોતા એવા યુવાન ખેડૂત મિત્ર છે ને
જયેશભાઈ
કુચા, હા એમણે ડુંગળીના બિયારણ માટે વાવેલા છોડના ફૂલ સુકાઈ જવાની ફરિયાદ અટકાવવાનો ઉપાય પૂછાયો છે કો,
અને ડોક્ટર પરાશરાજીએ આ તેનો ઉકેલ બતાવ્યો છે.
ફૂલ સુકાઈ જવામાં આપણે બે વસ્તુ હોય શકે, એક તો એનું પોલિનેશનમાં કઈ તકલીફ થઈ હોય અથવા એમાં એક ગોલ મિસ કરીને એક નાનું કીટક આવે છે જે ફૂલમાંથી દૂધિયો દાણો અથવા તો એકદમ દાણો બેસીને એને ડેવલપ થવાનું શરૂ થાય એ પહેલાની અવસ્થા એમાં પોતાનું ઈંડું મૂકી જાય અને એમાંથી નાનું બારીક ઈયર નીકળીને અંદરનો જે આખી ઓવરી હોય તમામ મટીરિયલ ખાઈ જાય અને એ આખો જો એનો ડુંગળીનો બીજનો જે બંચ હોય એની અંદરથી અલગ કરી આવે તો આમાં આપણે જે ફૂલ આવવાની અવસ્થા એ અથવા તો ડુંગળીનો મોગરો નીકળીને અંદરથી ફૂલ બેસે એ અવસ્થાએ આપણે એના માટે સાયપરમેથ્રીન જેવી દવાનો 1 રાઉન્ડ લઈ લઈએ. જો તો આ સમયે થ્રીપ્સ પણ હોય છે નીચે પાનમાં એના વ્યવસ્થિત રીતે એક છંટકાવ કરી લઈએ તો મારા ખ્યાલથી એ ગોલબીજની આપણને તકલીફ છે એ મટી જાય. કે જેને ડુંગળીનું બીજ બનાવવું છે, ડુંગળીની સારી ક્વોલિટીનું ઉત્પાદન લેવું છે તો એને નવેમ્બરના બીજા અઠવાડિયામાં વાવવાની ડુંગળી, તો જેથી કરીને સારામાં સારું બીજ તમે બનાવી શકો.
બોલો તને જવાબ હાજર?
બિલકુલ હાજર.
આવા અમલ તમારે કરવાનો છે ભાઈ.
ભાભી એવા જ બે નિયમિત શ્રોતા મિત્રો છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ગામ ગાજીપુરના તમારા પેલા છે ને દીવાબેન, દીવાબેન વજેસિંહ પરમાર, અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામ ઠીકરિયા મુબારકના
દીપસિંહભાઈ ચૌહાણ,
અને ગામના સૌ મિત્રોએ શાકભાજીમાં ઉનાળુ રીંગણની મૂંઝવણ લખી મોકલી છે. એમણે લખ્યું છે કે રીંગણમાં ફૂલ બેસે છે પણ રીંગણા બેસતા નથી, વળી એમાં ઈયળ પડે છે તો શું કરવું?
મિત્રો આ છે ડોક્ટર પરાશરજી જણાવેલો ઉકેલ.
છોડ તંદુરસ્ત હોય, પાક વ્યવસ્થિત હોય, એમાં રીંગણમાં કોઈ ફૂલ આફુરા ખરી જવાની કોઈ એવી બીજો કોઈ ખાસ રોગ હોતો નથી હોય, પણ એમાં ગુલાબીયળ થી મુખ્ય કીટકમાં ગણવામાં આવે છે આપણે રીંગણ, સિનડ ઓર્બોનાલિસ જેને કહે છે ગુલાબીયળ. તો એ જયારે રીંગણું ડેવલપ થતું ત્યારે એની જે ઈયળ અંદર જતું હોય ઘણી વાર હોલ બંધ થઈ જાય, રીંગણું વૃદ્ધિ પામતું એટલે, અને ઈયળ મોટી થઈને જયારે એમાં ફરી હોલ બનાવીને બહાર નીકળવાની કોશિશ કરે ત્યારે આપણે મોટો હોલ ફરીથી દેખાય છે, તો ત્યારે આપણે ખબર પડે આની અંદર આ તકલીફ. તો એના માટે 2-3 દવાઓના બહુ સારા રિઝલ્ટ છે. એક તો એના માટે કાર્બોસલ્ફાન આવે છે દવા માર્કેટ બજાર, તો એ 1 પંપમાં 30 ml નાખીને આપણે છાંટવાની હોય છે, સારામાં સારું રિઝલ્ટ ત્યાં નિશાને. સિવાય બીજું એક નવું મોલેક્યુલ છેલ્લા 4-5 વર્ષથી માર્કેટમાં આવ્યું છે, સિંગોડામાં રીંગણીના આ ઈયળ માટે ખાસ વપરાય છે, ડાંગરમાં પણ વપરાય છે, એ છે કાર્ટેબ હાઇડ્રોક્લોરાઇડ, જેની અંદર કાર્ડાન કે કેલ્ડાન કે એવા બ્રાન્ડ નામથી બજારમાં મળે. તો કાર્ટેબ હાઇડ્રોક્લોરાઇડ એ પાવડર ફોર્મમાં 50% આવે છે, દાણાદારમાં 4% આવે છે, તો 4% દાણાદાર દવા તમે નીચે રીંગણી વાવીને રોપતા હોય ત્યારે પણ આપી શકાય. તો એની આગલા 40-45 દિવસે અસર ચૂસિયા અને મૂળખા ઉધઈ બધામાં કામ કરશે, પણ રીંગણ બેસવાનું શરૂ થયા પછી એને આપણે છંટકાવમાં લેવાનું હોય ગુલાબીયળ માટે, તો એનું 50% પાવડર સ્વરૂપ આવે છે, જેને આપણે 1 પંપની અંદર લગભગ 20-25 ગ્રામ નાખીને છંટવાથી આ ઈયળ સારી રીતે કંટ્રોલ કરી શકાય.
ઉમાબુન ચાણક શું થાય છે ખબર છે? બધી તૈયારી કરી હોય અને બિયારણ ચયું લેવું
તમારી જેમ જ પાટણ જિલ્લાના ખારી વાવડીના ધનીબેન શંભુગીરી ગોસ્વામીને પણ ઉનાળુ ચોળીની આવી જ મૂંઝવણ છે.
ઓહો, એમાં શું? ધનીબેન, ચોળી માટે પૂસા ફાલ્ગુની અને ચંપાભાઈ તમે યાદ રાખજો, બે મોસમમાં લઈ શકાય એવી પૂસા દો ફસલી, પૂસા કોમલ, અરખા ગરીમા અને ગુજરાત ચોળી ચાર માંથી કોઈ પણ એક બિયારણ પસંદ કરી શકાય.
બરાબર.
પણ આ વખતે હવે થોડું મોડું થઈ ગયું છે, એટલે ઉનાળાના બદલે ચોમાસામાં તમે સારી ચોળી વાવી શકશો.
વાહ શંકરભાઈ, વાહ, તમને ડોક્ટર સાહેબનો રંગ લાગ્યો છે.
આવડે થોડું
ભાભી, રંગ તો બધાને ડીએસસી અને સજ્જતા સંઘના આપણા કાર્યક્રમનો લાગવા માંડે છે. ખેડૂત ભાઈઓ બહેનો નિસ્વાર્થ ભાવે અપાતી સલાહ માનવા લાગ્યા છે,
બહુ સારું,
અને એમની ખેતીમાં રંગ લાવવા માંડ્યા છે.
જો મબુન, આ ભલે વાહ 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 કરે, પણ હું એમ ન માનું.
કેમ?
મન તો એકાદ દાખલો આલો તો ખરા કહું.
બસા ભાઈ, આપણે જેમનો પહેલો સવાલ લીધો ને, બસ એમને લાગ્યો છે સજ્જતાના સંઘનો.
પણ યોએ શું કર્યું છે તો કહો.
ભાભી, ઉનાળામાં પાણીની બચત માટે આપણે બાજરી વાવવાના બદલે બાજરીનું ધરુવાળ્યું કરીને રોપવાની સલાહ આપી, અને અર્જણભાઈએ એનો અમલ કરી બતાવ્યો છે. સાંભળો, એમનો અનુભવ સાંભળો.
દરવાળીનો પોટ 10 વીઘાની અંદર બનાવ્યો હતો, પછી એમાંથી રોપણ મોટો દરવાળીએ તૈયાર થઈ ગયા, પછી તેને ખેતરમાં આપણે 2.5 વીઘામાં સોંપી દીધો હતો. ખર્ચમાં તો સમકક્ષ હતો, પણ મહેનત વધારે હતી, બહુ ફૂટ નહોતી થતી અને ઉત્પાદનમાં છે ઘાટી બાજરી થઈ જતી અને પારો બી પડતી, એવું ડબલ બિયારણ વેરફાઈ જતું. ખાતરનો બચાવ થાય છે આમાં અને ફૂટ પણ સારા પ્રમાણમાં આવે છે. સરવારે ફાયદો રોગની અંદર મોટો ફાયદો થાય છે, કારણ કે અત્યારે જે આપણે ધરવાડિયા કરીએ ને એમાં રોગ ન હોય કોઈ પ્રકારનો, અને નાના પ્લોટમાં હોય છે ને એકદમ વૃદ્ધિ થઈ છે હોય છે, અને તાત્કાલિક એમાં કપેળી નામની જીવાત આવે છે, બાજરાને કાપી નાખે છે, આપણે ડાયરેક્ટ આમ વાવેતર કરીએ ત્યારે, અને ધરવાડિયામાં એ પ્રશ્ન ન આવે. સંદેશો તો મારો એ જ કહેવાનો છે કે આ રીતે કરવું, વાવેતર કરવાથી એમ કે છેલ્લે આપણે વરસાદ એમ કે મે એપ્રિલ મહિનામાં વરસાદનો કમોસમી વરસાદ થતો હોય તેની અંદર બચાવ થાય છે, બાજરો એમ કે ઉત્પાદનને સારું મળે અને આપણું ખેતર તૈયાર ન હોય તો આપણે નાના એવા પ્લોટની અંદર એનો રોપ તૈયાર કરી શકીએ, ધરું તૈયાર કરી શકીએ. અને આ કાર્યક્રમની અંદર આ જોબ મળવાથી પણ મને એક આનંદ થયો કે ના બરાબર છે, આપણે કર્યું તો એમ સફળતા મળી છે અને આ લોકોને બરાબર જ વાત છે.
પણ આજે બધાને ધન્યવાદ મળે એવું એક કામ હજી બાકી છે.
સવાલ પૂછવાનું, એ તો ફટ લઈને જવાબ આવી જ દેશે. બોલો ભાભી, સવાલ બોલો.
હા, એ તૈયાર જ છે. ઉનાળુ બાજરી અને મગફળીમાં કટોકટીની ત્રીજી અવસ્થા કઈ છે અને ત્યારે શું કરવું જોઈએ?
ભાઈ બરાબર હોંભળી લીધું કે નહીં? ફરી બોલો.
લખો
લખો લખો. હેડો, ઉનાળુ બાજરી અને મગફળીમાં કટોકટીની ત્રીજી અવસ્થા કઈ છે અને તાણે શું કરવું જોઈએ?
બસ, દર ગુરુવારની જેમ આજે રાત્રે પણ તમારા ફોન આવતા ચાલુ રહેશે, ત્યાં સુધી જવાબ રેકોર્ડ કરતા જ રહીશું. નંબર તો ખબર જ છે મિત્રો,
ખબર છે બધાનો.
બોલો બોલો ભાભી, તમને
મને ખબર છે.
બોલો.
0 27 72 235 995.
ભાઈ આ બધી વાહ થઈ ગઈ, પણ હવે મને ઈ કહો કે 57મા પ્રોગ્રામમાં ઇનામ જીતનારાના નામ કયા કયા છે?
એ પણ તૈયાર જ છે. પછી ભાઈ, ફોન અને પત્ર દ્વારા સાચો જવાબ આપનારામાંથી 151 રૂપિયાનું બીજું ઇનામ જીતી જાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામ નરાળીના શ્રી ઘનશ્યામભાઈ પ્રાણભાઈ જાગા.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ મળે છે પોરબંદર જિલ્લાના ખુતિયાણા તાલુકાના ગામ માંડવાના શ્રી સાજણભાઈને.
ભાઈ તમને બંને અને અમારી હંગાત રેડિયો ફરતો બેહી જનારા બધા ભાઈઓ બુનોને
લાખ લાખ ધન્યવાદ.
પછા ભાઈ, પણ એ ધન્યવાદ સાર્થક ક્યારે બને? જયારે યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી રજૂ કરાતા આ કાર્યક્રમમાં અપાતી માહિતીનો ઉપયોગ કરીને આપણે બધા આપણી ખેતી સમૃદ્ધ બનાવીએ ત્યારે.
હા ભાઈ, અને ખેતીને લગતી કશી અમુજ હોય ને તો ફોનની અંગાત પત્ર એ લખી જ
નોખવાનું. સરનામું તો બધાને યાદ જ હોય.
બોલો બોલો તમે.
સજ્જતાનો સંગ લાવ ખેતીમાં રંગ, ડીએસી સરકારી ટ્યુબવેલ પાસે બોપલ અમદાવાદ 58.
પાછા ભાઈ, હવે ખેડૂત મિત્રોના ફોન મળે છે આવવા, એટલે આવતા ગુરુવારે મળવાનું વચન આપીને પડીએ છૂટા અને કહી દઈએ
નમસ્તે આવજો.